તારીખ 28/4/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 161 162 અને 163 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
118 કર્તવ્ય સંબંધે મનુષ્ય જીવનમાં કર્તવ્ય એ છે, ઓછામાં ઓછો પોતાના સ્વરૂપને ઓળખો અને અનુભવ કરી લેવો, જેથી ભવિષ્યમાં કોઈ પણ ગતિની અંદર જીવને પારમાર્થિક નુકસાન ન થાય. એના અનુસંધાનમાં સમયસારની 206 ગાથા ટાંકી છે, એના ઉપર વિશેષ વાત કરે છે કે જેટલું જ્ઞાન છે તેટલો આત્મા છે, એટલો સાચો આત્મા છે, તેટલો જ ખરો આત્મા છે, એટલો જ નિશ્ચય આત્મા છે. જેટલું આ જ્ઞાન છે, આ જ્ઞાન એટલે વિદ્યમાન જ્ઞાન છે, પ્રગટ જ્ઞાન છે, જે સામાન્ય રૂપે છે, તેટલો જ આત્મા છે અને તેવો જ આત્મા છે. નાયકતાથી ભરેલો જે જ્ઞાન સ્વરૂપ આત્મા, તે જ જ્ઞાયક છે. જાણવાનું, જાણવા પણ જ્ઞાયકતા એટલે જાણવાનું કાર્ય કરે એવા પણ જ્ઞાયકતા કે છે. નાયક એટલે જાણવાનું કાર્ય કરવું તે, અને તા એટલે તે પણ. એનાથી ભરેલો જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તે જ જ્ઞાયક છે. આમાં આટીપટી શું છે? બીજી બહુ સીધી સાદી સરળ સુગમતાથી સમજાય એવી વાત છે. બસ તે જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, એને ઓળખ. એ જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે એટલે એ જ પરમાત્મા તત્વ છે, એ જ મૂળ સ્વરૂપ છે, અને એના સ્વભાવથી ઓળખ. જેમ કોઈને ઓળખવા હોય તો એનો સ્વભાવ ઓળખવો પડે, તો એને ઓળખા કહેવાય. જ્યાં સુધી સ્વભાવ ન ઓળખાય ત્યાં સુધી ઓળખા ન કહેવાય. ઓળખવાની જિજ્ઞાસાથી ઓળખાય. ક્યારે ઓળખાય? ઓળખવાની જિજ્ઞાસા હોય ત્યારે ઓળખાય. તેની જિજ્ઞાસા હોય તો, પરમ જિજ્ઞાસા હોય તો ઓળખાય. આ કરવાનું છે મનુષ્ય જીવનમાં, આ કરવાનું છે. તે પદને પ્રાપ્ત કર, તે ખરું પદ છે. તે પદ એટલે આત્મપદ, પરમાત્મા પદ. તે ખરું પદ છે, તે ખરું સ્વરૂપ છે. એમ કહીને આત્માને ભગવાને પરમાત્માના સ્થાને બેસાડ્યો છે. આમ તું ગમે ત્યાં જા તો તને એમ લાગે ને કે ભાઈ મને સૌથી આગળ બેસાડે તો સારું. આગળ એટલે મુખ્ય, મને સૌથી મુખ્ય કરીને બેસાડે તો સારું. તો કે તમે ત્રણ લોકનો નાથ કરીને બેસાડે છે, આથી આગળ તો કોઈ પદ નથી. જે સર્વોત્કૃષ્ટ પદ છે એ પદે તને બેસાડે છે. તું ત્યાં બેસીને તને જો, ત્યાં બેસીને તારો અનુભવ કર, અને જગતને પણ ત્યાં બેસીને તું જો. જગત ને જોવું હોય તો પણ તે પદ ને પ્રાપ્ત કર, તે ખરું પદ છે. અનેક જાતના મતિ શ્રુત અવધિ મનોપર્ય આદિ ભેદો છે જ્ઞાન ના. કેટલું શ્રુત જ્ઞાન કે ગણધર દેવ નું એક અંતર્મુર્ત માં 11 અને 14 પૂર્વ ની રચના કરે. 14 પૂર્વ સૌથી મોટું છે, 12મું અંક સૌથી મોટું છે, 12મું અંક છે એથી ડબલ બીજું અંક છે, બીજું અંક છે એથી ડબલ ત્રીજું અંક છે, ત્રીજા થી ડબલ ચોથું અંક છે. સંખ્યા કહેવાય ડબલ, પણ સંખ્યા બહુ મોટી થાય, કેમ કે 1 થી ડબલ 2 બીજો અંક, 2 થી ડબલ 4 ત્રીજો અંક, અને 4 થી ડબલ 8 8 થી 16 16 થી 32 32 થી 64 64 થી 128 256 500 16 ને 1000 ક્યાં પહોંચી જતા વાર લાગે, 1000 પહોંચતા વાર ન લાગે. એક અંગમાં 51000 થી અધિક શ્લોકો છે. ઉર્દુ કાઠિયાવાડી ભાષામાં જાજેરા શબ્દ વાપરતા હતા. એક અંગમાં, બીજા અંગમાં 1 થી ડબલ, ત્રીજા અંગમાં 1 થી ડબલ, ચોથા અંગમાં 1 થી ડબલ, 11 અને 12મા અંગમાં તો 14 પૂર્વમાં સૌથી વધારે શ્લોકો છે, કેમ કે તો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે. એટલું શુદ્ધ જ્ઞાન હોય તો પણ એ બધા જ્ઞાન ના ભેદો છે, એની કિંમત કઈ ન કરી, એની કોઈ કિંમત ન કરી. આ જ્ઞાન સામાન્ય છે તે આત્મા છે, એની કિંમત કરી, એ પરમાત્મા છે. અને એ પરમાત્મા પાસે કેવળ જ્ઞાન અનંતમાં ભાગે છે, તો શુદ્ધ જ્ઞાન નો તો હિસાબ જ કરવાનો રહેતો નથી, કેમ કે કેવળ જ્ઞાન થી શુદ્ધ જ્ઞાન 12 અંગ નું અનંતમાં ભાગે છે. અનંત માંથી અનંત માં ભાગે છે કેવી રીતે, કે આત્માથી કેવળ જ્ઞાન અનંતમાં ભાગે, કેવળ જ્ઞાન થી પછી જે વાણી ઉત્પન્ન થઈ એ કેવળ જ્ઞાન થી અનંતમાં ભાગે, શ્રુત બહાર આવ્યું વાણીમાં, અને ગણધર દેવે ઝીલ્યું એ એનાથી અનંતમાં ભાગે, 12 અંગમાં રચના કરી એનાથી અનંતમાં ભાગે.
અનંતમાં ભાગે એટલે ભારે ક્યાં,
હા એટલે એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગે નહીં અહીંયા, એવું પદ છે પોતાનું, એવું પરમાત્મા પદ પોતાનું છે. પ્યાલો ફાટ્યો એમ કે શું છે, પ્યાલો નાનો હોય એમાં કઈ નાખે સમાય નહી તો શું થાય, એના અનેક જાતના મતિ શ્રુત અવધિ મનોપર્યવાદી ભેદો છે, તે ભેદો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લે એમ કે છે. એની કઈ કિંમત કરવા જેવી નથી. મનોપર્ય જ્ઞાન બીજા મનના મનનું જાણે છે. સાર જે સદમસ્તના જ્ઞાન છે એમાં મનોપર્ય જ્ઞાન સૌથી ઊંચું છે, કેમ કે મુનિ દશાની પવિત્રતામાં જે પ્રગટ છે. એ સિવાય બીજા 3 જ્ઞાન તો અજ્ઞાનને પણ હોય, કુમતિ કુશ્રુત ને કુઅવધિ, મનોપર્યમાં એક જ જાત છે. એ બધા ભેદો ઉપરથી, એ બધા ભેદો છે એના ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કર, આદિમાં કેવું જ્ઞાન લઈ લેવું, એ પણ દ્રષ્ટિ કરવા જેવો વિષય નથી. બસ તે નાયકમાં તૃપ્તિ પામ, એના ઉપર દ્રષ્ટિ કર, એમાં સંતોષ પામ, એમાં તૃપ્તિ પામ. તો દ્રષ્ટિ કરવાથી સંતોષ ને તૃપ્તિ તને આવશે, અને એ બધું આવશે ત્યારે તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થઈ જશે. તો એક નાયકમાં જ બધું ભરેલું છે, ખામી વગરનું છે, ખોટ પણ વગરનું સ્વરૂપ છે. શું કોઈ જાતની એમાં ક્ષતિ છે નહીં, બધું ભરેલું છે, સર્વગુણ સંપન્ન છે. પોતાનો નિજ પરમાત્મા સર્વગુણ સંપન્ન છે. બીજા ભેદભાવો અને વિભાવો, બીજા ભેદભાવો અને વિભાવો બધા ઉપર છે દ્રષ્ટિ ઉઠાવીને. એક ચૈતન્યમાં દ્રષ્ટિ, કેમ કે તે સર્વોત્કૃષ્ટ છે બધાથી, પરમ ઉત્કૃષ્ટ છે અથવા સર્વોત્કૃષ્ટ છે. પછી નીચે શું કરવા દ્રષ્ટિ કરવી, આથે આગળ તો કોઈ છે નહીં. ગુરુદેવે કહ્યું તે ભેદ જ્ઞાન સ્વાનુભૂતિ પ્રગટ કરીને, ગુરુદેવે કહ્યું તે ભેદ જ્ઞાન અને સ્વાનુભૂતિ પ્રગટ કરીને તેમાં તૃપ્તિ પામ. દ્રષ્ટિ કરવામાં ભેદ જ્ઞાન પૂર્વક સ્વાનુભૂતિ પ્રગટ કરવાની છે, એટલે દ્રષ્ટિ પણ થઈ અને બધું એમાં આવી ગયું. એમાં જ્ઞાને થઈ ગયું, શ્રદ્ધાને થઈ ગયું, અને આચરણ પણ થઈ ગયું, ને પુરુષાર્થ પણ થઈ ગયો. પછી બાહ્ય જ્ઞાન ભલે ન હોય, બાહ્ય જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન ભલે ન હોય, પણ જ્ઞાન થઈ ગયું. તેમાં જ આનંદનો, શાંતિનો અને જ્ઞાનનો સાગર ભર્યો છે. હવે શું જોઈએ તારે એમ કહેવાય, આનંદ જ્ઞાન ને આનંદ નો સાગર ભર્યો છે, શાંતિ નો સાગર ભર્યો છે. હવે જોઈએ બી શું જીવને, આ સિવાય શું જોઈએ?
બીજા ભેદભાવો અને વિભાવો બધા ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી રહ્યા છે, તો જ્ઞાન ના જ ભાઈ બની પણ. તેમ છતાં જ્ઞાન સ્વયં ને એ રૂપે ન જોવે,
સિનેમા નાટક જોવે છે. પછી એમાં અનેક પાત્રો છે, મોટી સભા બતાવે, એમાં મુખ્ય માણસ ને જોવે કે બોલા બધા બીજાને જોવે, જોવે છે માણસ, મુખ્ય ને જોવે છે ને, જે હીરો કે છે એમાં. એવી જ રીતે એ લોકો નાચ ગોઠવે છે, એમાં 500 માણસ નાચતા હોય, કોને જોવે છે? બીજાને કોઈ જોવે છે? કેમેરો બીજા ઉપર લાઈટ ફેંકતો નથી. તારા કેમેરા ને તું તારા પરમાત્મા પદ ઉપર તારા વિભાવો અને તારા જ્ઞાન ના ભેદો તારે જોવાની જરૂર નથી. બીજાની વાત તો પછી કઈ કરવાની, ઉપદેશ દેવાની જરૂર રહેતી નથી. આ ગુરુદેવ નો ઉપદેશ આ છે એમ કહ્યું. શું કે છે? ગુરુદેવે કહ્યું, ગુરુદેવે કહ્યું તે, ગુરુદેવે આ કહ્યું, તારામાં જ બધું ભર્યું છે અને એના ઉપર તું દ્રષ્ટિ કર, બીજા ઉપર દ્રષ્ટિ કરવા જેવી છે નહીં. દ્રષ્ટિ કરવા જેવું નથી, લક્ષ્ય કરવા જેવું નથી, અથવા કોઈને મુખ્ય કરવા જેવા નથી. તેમાંથી આનંદ જ્ઞાન વગેરે ઉછળશે, શું તેમાંથી જ્ઞાન અને આનંદ વગેરે ઉછળશે. તેમાં જ બધું ભર્યું છે, એમાં બધું ભર્યું છે. તને ક્યાંય અધૂરું લાગે કે અપૂર્ણ લાગે કે કઈ તને અસંતોષ થાય એવું કઈ છે એમાં? એવું કઈ નથી. અનંત ગુણની વસ્તુ છે અને બધા ગુણો જેવા જોઈએ ને જેટલા જોઈએ એવા બધા જ છે. અમુક નથી એવું કઈ નથી કે આવું તો નથી ને એવું કઈ નથી, બધું છે.
વિશ્વાસ પણ આવે, પણ હું પોતે અવિનાશી છું એ સંબંધી વિશ્વાસ નથી આવતો.
અનિત્ય પદાર્થ નો વિશ્વાસ કર્યો છે એટલો નિત્ય પદાર્થ નો વિશ્વાસ નથી આવતો. ઓળખાણ સિવાય વિશ્વાસ ન આવે, ભોગે વિશ્વાસ આવે કઈ લાંબુ ટકી ન શકે. અને સ્વીકાર આવે છે પણ ઓકે આવે છે, ઓળખીને આવે જાય નહી, ઓળખીને આવી કોઈ કાળમાં જાય નહીં, અનંત કાળે પણ ન જાય. એટલે ઓળખવાનો ઉપદેશ છે, મુખ્ય પણ જે ઉપદેશ છે ને એ આત્માને ઓળખવાનો ઉપદેશ છે. સીધો નથી આત્મા ઓળખાતો, એ તો સત્પુરુષને ઓળખવાની વાત કરી છે, કેમ કે ત્યાં આત્મા પ્રગટ છે અને અપ્રગટ છે શક્તિ રૂપે સામર્થ્ય રૂપે, ત્યાં પ્રગટ છે એટલે ત્યાંથી ઓળખાવે છે.
બીજા ગુણો ને આ બધી પ્રતિતિ આમ આવે, બીજા ગુણો ની પ્રતિતિ વિશ્વાસ આમ ખાલી જાય, વિચાર કરીએ તો આપણને કહે છે કે આ બરોબર છે, પણ એક આ ગુણ હું અવિનાશી છું.
જે અવિનાશી છું એવી પ્રતિતિ આવી એટલે પછી કોઈ ભય નહીં થાય,
કોઈ ભય નહીં.
કેમ કે અવ્યાબાદ હોય તો જ અવિનાશી હોય, બાધા પહોંચે તો એને અવિનાશી હોય. મને કોઈ બાધા નહીં પહોંચે, મને મારો કોઈ નાશ નહીં. એટલા માટે સ્વાધ્યાય છે.
હા,
પછી આવે પછી જાય. અને સ્વાધ્યાયવાદી સાધન, સત્સંગવાદી સાધન એના માટે છે, ભાવ ભાષણ માટે છે. લક્ષ થવાને તે ન કયા શાસ્ત્ર સુખદાય, લક્ષ થવું કયો, ઓળખવું કયો, ભાવ ભાષણ થવું કયો, એના માટે છે. એ પ્રયત્ન કરવાનો છે. એકલા પણ અંતર શોધી કરવાની છે અને સામૂહિકમાં પણ એ જ કામ કરવાનું છે. પૂરું તો શું છે કે જીવ બારમાં મહેનત કરે છે શાંતિ માટે, આનંદ માટે, સુખ માટે, શું એ મહેનત નહીં બચાવી જ્ઞાની કહીને. કીધું કે એ બધું તારામાં છે, તું બાર ફાફા મારીશ એમાં તો હેરાન થવું, દુઃખી થવા સિવાય બીજું કઈ છે નહીં. તારા પ્રયત્નની દિશા સાચી તને મળે અને તારો સમય શક્તિ ખોટી રીતે ન ખર્ચાય, એટલે એમ કે તારામાં છે, મહેનત કરવી હોય તો ત્યાં કર, ત્યાંથી પ્રાપ્ત કરવાની મહેનત કર, પુરુષાર્થ કર, પરિશ્રમ કર, તો ત્યાં કર. તેમાં જ આનંદનો, શાંતિનો, જ્ઞાનનો સાગર ભર્યો છે અને તેમાંથી જ આનંદ જ્ઞાન વગેરે ઉછળશે. એટલું બધું ભર્યું છે કે ઉછળીને બહાર આવશે. આવરણનું પડ આડું છે, બીજું કઈ નથી, આવરણનું પડ
આડું
છે. જેમ પાતાળ કુવામાં એવું હોય છે, છેલ્લું પડ જે છે એ વિંધાય, એટલે ફોર્સ થી બહાર આવે, ત્યાં મોટર મૂકી ન પડે. પછી પાણી હોય કે પેટ્રોલ હોય, નીચે એટલું બધું ભર્યું છે, આટલા બધા પડ છે, એ બધા ઘનિષ્ઠ પડ છે પૃથ્વીના. પૃથ્વીના પડ છે એ તો ઘન સ્વરૂપે છે ને, ઘન પ્રવાહી ને વાયુ એટલે સોલિડ છે. એની નીચે આટલું બધું લિક્વિડ પડ્યું છે, પાતાળ પાણી, પાતાળ પેટ્રોલિયમ, કેટલું અબજો ક્યુબિક ટન, કરોડો અબજો ક્યુબિક ટન. આ લોકો અરબસ્તાનમાંથી આખી દુનિયાને પૂરું પાડે છે ને, કેટલું આખી દુનિયાને પૂરું પાડે છે. કેટલું ભીર્યું હશે નીચે, સેંકડો વર્ષોથી નીકળે છે, કેટલા કે આજકાલથી નથી નીકળતો, કેટલા સેંકડો વર્ષોથી નીકળે છે. એટલું બધું ભર્યું છે કે કોઈ મશીનરી મૂક્યા વગર સીધું બહાર આવે, ફુવારાની જેમ ધોધમાર બહાર આવે. કેવું એવું આત્મામાં ભર્યું છે, વચ્ચે પડાડું છે આવરણનું, એવું તૂટ્યું કે ઉછળીને બહાર આવશે, પુરુષાર્થે ઉછળીને બહાર આવશે, અને આનંદનો પણ એવો જ ઉછાળો બહાર આવશે. જીનવાની સ્મૃતિમાં લીધું છે ભાગચંદજી, ઘટ અંતર ને સમાયે, પર્યાયમાં હમાશે નહીં તારો આનંદ. અંદર તો પરમાત્માની કેપેસિટી મોટી છે, એટલે અનંત કાળથી હંગરીને બેઠો છે, પણ બહાર આવશે ત્યારે તારી પર્યાયમાં નહીં હમાય, ફાટ ફાટ બહાર આવશે. એક વાર એવી ઉન્મત દશા પણ જ્ઞાની ને આવે છે, ઓહો આખા આખા જગત ને આનંદ મળવો જોઈએ. પોતાનો જે પ્રવાહ બહાર આવે છે એનાથી એ પ્રવાહ બધાને મળે, અંદરથી એની વાતો કરવા લાગી જાય છે. કોઈ માણસે બહુ સારી ચીજ જોઈ તો વાતો કરવા લાગી જાય ને, આમ હતું આમ હતું આમ હતું, નાની એની વાતો કરવા લાગી જાય. ઉછળ છે જ્ઞાન આનંદ વગેરે, ઉછળ છે. બેન શ્રી કહેતા હું ગુરુદેવ કઈ ભણ્યા નથી, વિદ્વાનો પાસે શાસ્ત્રો ભણ્યા નથી, કે નિશાળની અંદર કોઈ વ્યાકરણ કે એવું બીજું કોઈ હાયર એજ્યુકેશન લીધું નથી, પણ અંદર અનુભવ કરીને એવી સાધના કરી છે કે શ્રુતના સાગર સાગર ઉછળ્યા છે. એમ કહેતા હું શ્રુત સાગર ઉછળ્યા છે, કેમ કે અત્યારે તો મતે શ્રુત સિવાય બીજું જ્ઞાન નથી, તો શ્રુત જ્ઞાન સાગરની જેમ ઉછળ્યું છે અંદરથી. એમ કહે છે આ બધો પ્રવાહ બહાર આવે છે. તેમાં બધું ભર્યું છે, બધું ઉપર બહુ વજન દેતા, બધું એમાં ભર્યું છે, બધું એમાં જ છે, બધું એમાં જ છે. તેમાં જ વારંવાર દ્રષ્ટિ જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. પૂર્ણતા એટલે મોક્ષ પદની પ્રાપ્તિ થશે, પૂર્ણ દશાની પ્રાપ્તિ થશે. તે જ ખરું કરવાનું છે અને એ જ સાચું કરવાનું છે. તે જ ખરું કરવાનું છે, તે જ જીવનનું કર્તવ્ય છે. આ મનુષ્ય જીવનનું કર્તવ્ય હોય તો આટલું છે. તત્વના વિચાર, શાસ્ત્ર અભ્યાસ, દેવશાસ્ત્ર ગુરુની મહિમા, આ બધું એક ચૈતન્ય તત્વને ઓળખવા માટે જ કરવાનું. શું વાત લીધી છે? ઓળખવા માટે આ બધી વાત છે. તો વિચાર કર, સત્સંગ કર, શાસ્ત્ર અભ્યાસ કર, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સમર્પણ આદિ જે કર, એ ઓળખવાની વાત છે, પોતાના સ્વરૂપને ઓળખવા માટે છે. જીવનનું ખરું કર્તવ્ય તે હોવું જોઈએ, આ નિશ્ચય કરી લેવો જોઈએ. આ વાતનો નિશ્ચય કરી લેવો જોઈએ, મારે સ્વરૂપ ઓળખી લેવું છે, ગમે તેમ કરીને મારે સ્વરૂપ ઓળખી લેવું છે, એમ નિશ્ચય કરી લેવો. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે, ગુરુદેવનો પરમ ઉપકાર છે, વર્ષો સુધી સંભળાવ્યું. જ્ઞાની પુરુષનો એવો યોગ ભાગ્યે જ રહે કે અડધી સદી સુધી સત્સંગ મળે, 50-50 વર્ષ. ગુરુદેવ વેંચણીને તો નિવાસીમાં તો સંકી થયું, એટલે 86માં પરિચયમાં આવ્યા, 86-87માં. 13-14 વર્ષી અને 37-38 વર્ષ આ 2038માં કાતક સુધી 5 ગણો 36 વર્ષ 80 ગણો 14 વર્ષ આ ગણો 36 14 50 50 50 વર્ષનો અડધી સદી સત્સંગ પ્રાપ્ત થયો છે. ઘણું સંભળાયું છે અને એમનો ઉપકાર પણ પરમ છે, એટલે ઉત્કૃષ્ટ ઉપકાર છે. એના જેવો બીજો કોઈ ઉપકાર થયો નથી, એવો ઉપકાર છે. મહાવીર ભગવાન 30 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા, પછી મુનિ દશા ગ્રહણ કરી, 12 વર્ષ સુધી છદ્મસ્થ દશામાં રહ્યા અને પછી 30 વર્ષ સુધી કેવળ જ્ઞાન દશામાં રહ્યા. મુનિ દશામાં તો કઈ યોગ રહી ને, પછી તો પુણ્ય અનુસાર દરેક નો યોગ તો પહેલેથી બધું છોડી રહ્યા હતા, એટલે રહી ગયા. અંતરાય પડે એ પ્રકારનો ઉદય નહોતો, કે અંતરાય પડે એવો ઉદય નહોતો. એક સારો, બહુ સારો યોગ રહી ગયો. તૈયારી એટલી હતી, તૈયારી પણ એટલી હતી કે જીવન જ એક બાજુ આખું કરીને એક તો શું છે, પાર્ટલી માણસને સંસારિક જીવન અને પાર્ટલી પારમાર્થિક જીવન, એવું એટલું પારમાર્થિક જીવનમાં યોગ પણ 50-50 વર્ષ સુધી બહુ સારો મળ્યો. મનુષ્ય જીવનના કર્તવ્યનો વિષય કાય. હવે એના ઉપર બીજો પ્રશ્ન પૂછો, મનુષ્ય જીવનનું આ કર્તવ્ય છે તો એમ કે મનુષ્ય ભાવ છે એ તો શુભ ભાવનું ફળ છે ને, શુભ ગતિ છે તો શુભ ભાવનું ફળ છે ને, તો કે છે એવા ભાવ રાખવાનું શું કામ છે? કેવા ભાવ? ભાવ મળે એવા ભાવ રાખવાનું શું કામ છે? મને મનુષ્ય ભાવ મળો, એવા સુભાવ મને હો, એવા ભાવ રાખવાનું તારે શું કામ છે? ભાવનો અભાવ થાય તે ભાવ પ્રગટ કરવા જેવો છે એ કરને, એમ કે શું લીધું? મનુષ્ય ભાવ ભલે ચાર ગતિની અપેક્ષા એની સરખામણી એમાં એનું સ્થાન ઊંચું છે. કેટલી વાર મનુષ્ય હતું? અનંત વાર, એટલે કરોડો જ વાર નહીં, અનંત વાર થયો. અને આપણે મનુષ્યની હાલત જોઈએ છીએ કેવી છે, એવી રીતે ગયો છે મનુષ્ય. ભાવનો અભાવ થાય એવો જે ભાવ મળે એ તો એ સાર્થક કર્યો કહેવાય ને, એ મનુષ્ય ભાવ એને સાર્થક. નહીં તો નિરર્થક, નહીતર તો નિરર્થક ભાવ તો અનંત વાર મળ્યા છે મનુષ્યને, શું કામ. અહીંયા અટકે છે માણસ, જવાબ દેવામાં ખૂબી છે. પુણ્યની રુચિ છે, પુણ્ય હોય તો મનુષ્ય ભાવ મળે, એમાં વિશેષ પુણ્ય હોય તો જૈન કુળ મળે, એમાં વિશેષ પુણ્ય હોય તો જ્ઞાની પુરુષ અને સાચા દેવગુરુ શાસ્ત્ર મળે, ભગવાનનું સમુસરણ મળે, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા એવી રીતે સમજાવે છે. કરવા જેવું છે એ શું કામનું? મહાવિદ્યમાં કેટલી વાર ગયો? અનંત વાર. તીર્થંકર દેવ ના સમોસરણ માં અનંત વાર. શું બાકી રહ્યું હવે? ભાવનો અભાવ કરવાનો બાકી રહી ગયો છે. ભાવ કેવો મળે એના ઉપર કઈ નથી. જ્ઞાની ના ઉપદેશ મને અજ્ઞાની ના ઉપદેશ વાતમાં આ ફરક પડે. ઓલા એને કે તું કુન કર તને આ બધું મળશે, તું કુન કર તને આ બધું મળશે. અહીંયા કહે છે કે ભાવ કેવો મળે એના ઉપર કાંઈ નથી. હવે કરવાનું છે એ આ છે, ભાવનો અભાવ કરો. ભાવ મળે એ કરવાનું નથી, ભાવનો અભાવ મળે એ કરવાનું છે. વાત ઉલટી સુલટી છે. દેવનો ભાવ મળે કે મનુષ્યનો ભાવ મળે તે બધા ભાવ જ છે. ભાવમાં અભાવ નથી, ભાવમાં ભાવ જ છે. તેમાં આકુલતા છે. શું છે એમાં પણ આકુલતા છે ને, પ્રગટ જોવામાં આવે છે જીવોને. મનુષ્ય ભાવમાં પણ આકુલતા ઘણી છે એવું પ્રગટ જોવામાં આવે છે. ભાવમાં ક્યાં શાંતિ છે? કયા ભાવમાં કોને શાંતિ છે એ કયો દેખાડો. દેવલોકના ભાવમાં દેવને શાંતિ છે, માણસના ભાવમાં માણસને ક્યાંય નિરાંતને શાંતિ છે કે નહીં? આધી વ્યાધિ ને ઉપાધિ વકરાયેલો છે એ ભાવ છે. એમાંથી ગુલાટ મારે એમ કે છે. શું કે છે? મનુષ્ય ભાવમાં આવ્યો છું, હવે એવી ગુલાટ માર કે ભાવનો અભાવ. જુદી જાતની વાતો છે. બધા જીવોમાં એટલું બધું જ્ઞાન નથી હોતું કે જેનાથી તત્વ જ્ઞાન પામી શકે. ઉઘાડ જ્ઞાન બધા માણસોમાં એટલું બધું ઉઘાડ જ્ઞાન નથી હોતું કે તત્વજ્ઞાન બધું સમજી શકે અથવા પામી શકે. શુભ ભાવ કરો તો બીજો મનુષ્ય ભાવ મળે. અત્યારે અમને એટલું નથી, શુભ ભાવ કરીએ તો બીજો મનુષ્ય ભાવ મળે, તેમાં તત્વજ્ઞાન મેળવે અને મોક્ષે જાય એવી ભાવના કરવી યોગ્ય છે. ઠીક, પ્રશ્ન પૂછનાર તો ખોટો છે. તને ક્યાં એટલું એટલું જ્ઞાન નથી? આવી એક વાત અનુભવ પ્રકાશમાં ઉઠી છે. અહીંયા ધીટ છે ને વાત કરોસ કે અમને ખબર પડતી નથી કે દુર્દેવ પણ કહેતા ઘરમાં એક છોકરો મોટો થાય ને એના માટે કન્યા લાગી હોય તો બધા દાવા થાય એની અંદર. આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ આવડવું જોઈએ, આમ ત્યાં તેમ થવું જોઈએ. હું આને પૂછો ને આને પૂછો ને એના સગા એનો મસાલ ક્યાં છે ને ફલાણું ક્યાં છે ને એના સગા સંબંધી કોણ છે ને હું બધી તપાસ કરે પછી ભલે તો ધબડકો થાય. પણ ચતુરાઈ નો તો પાર કોઈનું હાલે એવું નથી. તારે ચતુરાય બધું પડી રહ્યો છે પણ ત્યાં જીવ ચતુરાય કરે છે. અમે કહેશે કે અમને એટલું જ્ઞાન ન હોય તો અમે પછી બીજા મનુષ્ય ભાવમાં આવે તો આ ઉધારીનો ધંધો જ નથી. આ ભાવમાં તારે કરવું નથી એનો અર્થ કે તારે કોઈ ભાવમાં કરવું નથી. આ ભાવમાં કરવું નથી એમ નહીં, અત્યારે કરવું નથી તો તારે ક્યારે કરવું નથી. બોલ, આ તારી નાડનો ધબકારો છે. નાની તો નાડ પકડે છે ને. તમે અત્યારે કરવું નથી તો તારે ક્યારે કરવું નથી. તારા લક્ષણ હાચા હારા નથી. ભવિષ્યમાં કરવું એ ભાવના નથી. અત્યારે હું કરી શકતો નથી અને ભવિષ્યમાં કરવું એ મારી ભાવના છે. ભાવના નથી, એ તારી અરુચિ છે. ભાવના હોય તો અત્યારે જ કરવું એમ આવ્યા વિના એનું નામ ભાવના છે. પછી કરવાનું નામ ભાવના છે જ નહીં તો અરુચિ છે. બહુ દોડડાપણ કરવા જાય ને એના ચિકાસ કરવા જાય સાદી બાબત. ચતુરાય એટલે દોડડાપણ એટલે વધારે પડતી ચતુરાય. પછી એનું પરિણામ ઉલટું આવે એવું બનેલું જાણીતા કેસમાં. કન્યા બહુ સારી છતાં ઓલા ચિકાસ કરે એને ગરજ છે ને. જરા આપણે વધારે ચીકણાપણું કરો. પછી જેને યાર સપણ કરું તેને નાનો ભાઈ દાપણ કરવા માંડ્યો. પણ તો ઓલાનું કરવાનું છે, આનો તો દિવાર છે. તો એને પૂછો ને ટિંડોરાનું શાક આવડે છે કે નહીં? શું પૂછો? એને પૂછી લ્યો ભાઈ ટિંડોરાનું શાક એને આવડે છે કે નહીં? એટલે ટિંડોરાનું શાક આવડતું હોય તો શું પણ કરવું છે ને તો ન કરવું એવું છે? એમ કેમ પૂછ્યું છે? તો એને ટિંડોરાનું શાક ભાવતું હતું બહુ. એને ટિંડોરાનું શાક પોતાના માટે કરાવવું હોય ને. છોકરી છે ને એ વિચક્ષણ હતી, દાપણ વાળી હતી. ટીંડોરાનું શાક તો આવડે છે પણ હવે મારે હકપણ નથી કરવો. શું કીધું? મને ટીંડોરાનું શું બધા શાક આવડે છે, ટીંડોરાનું આવડે છે પણ મારે હવે હકપણ નથી કરવું. હું બધા વિયા જાઉં તમારા ઘરે. વાત પૂરી થઈ ગઈ. હા, દાપણમાં આવું થાય પછી આવી ચતુરાય કરે છે માણસો. ચતુરાય ની પણ હદ હોવી જોઈએ ને.
હા, હોશિયારી તો કરતો જ
નથી. એમાં એમાં દીર્ઘદ્રષ્ટિ શું હતી કે આ આટલા બધા જો શીખના હશે ને તો મારું તો આવી જ બનવાનું છે. એના કરતા અત્યારથી વાત પૂરી કરી નાખવી. સમાધાન, આ ભાવમાં પુરુષાર્થ ન કરવો અને બીજા ભાવમાં કરશું એવો વાયદો કરવા જેવો નથી. એની અરુચિ જાહેર થાય છે, પ્રસિદ્ધ થઈ જાય છે. એને ખબર નથી કે હું ભાવના કરું છું કે મારી અરુચિનું પ્રદર્શન કરું છું, એને ખબર નથી. પોતે ક્રિયામાં પીડ્યો હતો અને જે શુભભાવથી ખરેખર પુણ્ય બંધાય તેમાં ધર્મ માન્યો હતો. અત્યાર સુધી તો એમ કર્યું છે, શુભભાવની ક્રિયામાં પીડ્યો હતો અને એને ધર્મ પણ માન્યો હતો. શુભભાવની ક્રિયાથી ધર્મ થાય તેમ માનતો હતો, તેના બદલે તે બધાથી જુદો આત્મા ગુરુદેવે બતાવ્યો. વાતે વાતે ગુરુદેવની મહિમા કરે છે. આખો સંપ્રદાય ક્રિયાકાંડમાં પીડ્યો હતો, એમાંથી બહાર કાઢ્યા, બીજે ન હલવાય તો સારું, એમાંથી તો બહાર કાઢ્યા છે. જે ગુરુએ મુક્તિનો માર્ગ ને મુક્તિ કોઈ જુદા છે, અપૂર્વ છે એમ બતાવ્યું, એમનો એવો આ સંયોગ મળ્યો તો તેમાં ભેદજ્ઞાન પૂર્વક સમ્યક દર્શન થાય, અપૂર્વ છે, લાભ લઈ લે એમ કે છે. આ તો ગુરુજીની ઉપસ્થિતિમાં ચર્ચા કરેલી છે. શું કે જે ગુરુએ મુક્તિનો માર્ગ અને મુક્તિ કોઈ જુદા છે, અપૂર્વ છે, બહુ સ્પષ્ટ કરીને બતાવ્યું. સમ્યક દર્શન થાય કેમ થાય, કેવું હોય, કેટલા પડખાથી ખોલ્યું. 45-45 વર્ષ સુધી એક સબ્જેક્ટ ઉપર, એક જ સબ્જેક્ટ ઉપર પ્રવચનો આપ્યા છે. અરે મુનિઓનો સ્તોત્ર લઈએ તો એમાંથી કાઢે. કોઈ વાર મુનિઓના સ્તોત્ર ઉપર પ્રવચન કરે તો એમાંથી સમય દર્શનનો વિષય કાઢતા ગુરુદેવ. એટલો બધો એ વિષય ઉપર એમનો માસ્ટરી હતી, કમાન્ડ હતો, એટલી બધી સ્પષ્ટતા હતી. તો એવો આ સંયોગ મળ્યો તો તેમાં ભેદજ્ઞાન પૂર્વક સમ્યક દર્શન થાય તે અપૂર્વ છે અને તે કરી લેવા જેવું છે. છતાં ત્યાં સુધી ન પહોંચી શકાય, કેટલો બધો હૈયા ધારણ આપી છે. ક્યાં તો એટલે એ હદે નથી પહોંચી શકતો, ભેદજ્ઞાનને અનુભવ સુધી નથી પહોંચતો. તો તેની ભાવના, તેનું રટણ, તેના સંસ્કાર, વારંવાર તેનું ચિંતન કરે, એ કરે, એ થવું જોઈએ. એ ન પહોંચાય તો ભાવના તો હોવી જોઈએ, ભાવના બળવાન છે, ભાવના થવી જોઈએ. જો ભાવના ન હોય તો પછી કઈ અપેક્ષા રાખવાનું રહેતું નથી. પેલામાં તો ભાવના ઉડી જાય છે, બીજા ભાવમાં કરવું એમાં ભાવના ઉડી જાય છે, રહેતી નથી. આવો મનુષ્ય ભાવ સાચા દેવ શાસ્ત્ર ગુરુ, લાંબુ આયુષ તથા આવા ગુરુનો સંયોગ મળવો તે એક પછી એક દુર્લભ છે. એ બધું વર્તમાનમાં મળી ચૂક્યું છે. મનુષ્ય ભાવ મળ્યો, સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, ગુરુદેવ સાથે લાંબા વર્ષ સુધી, લાંબા સમય સુધી સંયોગમાં રહેવાય, સત્સંગમાં રહેવાય એવું આયુષ્ય મળ્યું. શું દુર્લભ થી દુર્લભ વસ્તુ મળે છે તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ એમ કેવું છે. પછી સમય ને શક્તિ વેડફવી ન જોઈએ. શાસ્ત્ર માં ટોળીમલજી કહે છે કે સદ અવસર આ ચુકા હૈ. કૃપાલુદેવી કહ્યું કે ગાંધી રૂવે માંડી રૂવે પણ હાથ ભરતાર વાળી એના જેવું તારું છે, તું તારું કરી લે. સમ્યક દર્શન પામવું દુર્લભ છે, અનંત કાળે પણ પ્રાપ્ત નથી થયું એટલે પામવું દુર્લભ છે. એ પ્રાપ્ત ન થઈ શકે તો આત્મા કોઈ અપૂર્વ છે તેના સંસ્કાર પાડવા એ રુચિમાં પડે છે. રુચિ જરૂરિયાતથી ઊભી થાય છે, મને મારા આત્મા સિવાય કાંઈ જોતું નથી એવી તીવ્ર જરૂરિયાત અને રુચિમાં સંસ્કાર પડી જાય છે. તેના સંસ્કાર પાડવા, અપૂર્વ આત્માની રુચિ કરવી, ભાવના કરવી, ચિંતન કરવું, આત્માને એકને મૂકવા રાખવા, પોતાના આત્માને એકને મુખ્ય રાખવો અને દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા, દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા અથવા માથે રાખવા, એટલું તો જીવ કરી શકે છે, એટલું તો જીવ કરી શકે છે. સમ્યક દર્શન નથી કરી શકતો પણ આ ન કરી શકે એ વાતમાં કાંઈ માલ નથી. એના માટે તો હું બીજો ભાવ લેવાની વાત કરતો હો, તારી વાત ખોટી છે, દાનત ખોટું છે. એટલું તો જીવ કરી શકે છે, અંતરમાં તેટલો પલટો કરી શકે છે. રુચિ અરુચિ નો વિષય પણ સ્પષ્ટ કર્યો છે. મનુષ્ય જીવનમાં પરમ સત્સંગના યોગે આત્મ સ્વરૂપને ઓળખાણ કરીને સ્વાનુભવ પ્રાપ્ત કરવા કરી લેવા જેવો છે. જેથી શાશ્વત અને અનુપમ સુખની પ્રાપ્તિ થશે. એક સ્વરૂપને મુખ્ય કરીને વિભાવો અને ભેદોને પણ ગૌણ કરવા યોગ્ય છે, તો જ સ્વરૂપ પ્રાપ્તિ થાય. મનુષ્ય ભવ સારી ગતિમાં ઉત્કૃષ્ટ હોવા છતાં પણ ભાવની ભાવના કરવા જેવી નથી. ભાવના તો ભાવના અભાવની કરવા જેવી છે. આ ભાવમાં જ્ઞાન અને શક્તિ ઓછી છે. વર્તમાન ભાવમાં જ્ઞાન અને શક્તિ ઓછી છે એવા વિપરીત અભિપ્રાયની આડ મારવા જેવી નથી. બીજા ભાવમાં કાર્ય કરીશ તે કાર્ય કરવાની ભાવના નથી. બીજા ભાવમાં આત્મકાર્ય કરીશ તે આત્મકાર્ય કરવાની ભાવના નથી. પરંતુ આત્માની અરુચિ છે. ભાવનાના બાના નીચે જીવ પોતે પોતાથી છેતરાઈ જાય છે. એવો આશય અહીંયા ગ્રહણ કરવા યોગ્ય છે.